प्रकरण 10 शोध में सफलता। वृष्टि बंद थे, जगत पर शरद ऋतु उगे, पृथ्वी लीली छम चमकवा लगे, बद्दे घास उगे, पृथ्वी अनेक रंगों वाला पुष्पों की वेशभूषा थी सज्ज बनी गई। जयरे हर्ष वृद्धि पामे छे त्यारे लोभ निर्बल बनी जाए छे। तेवी रीते जयरे आकाश में अगस्त्य नक्षत्र देखाय छे त्यारे वृष्टि जल अदृश्य थई जाय छे। जयरे मनोकामना अने भ्रांति अदृश्य थई जाय छे त्यारे मन विशुद्ध अने स्वच्छ बनी जाय छे। तेवी ज रीते नदीओ पण स्वच्छ अने स्पष्ट बनी गई। रामे लक्ष्मण ने कहू, भाई हवे सुग्रीव ने चेतवो ए इष्ट छे। लक्ष्मणे ती आज्ञा ध्यान में लीधी। हनुमान रोज आश्रम नी मुलाकाते आवता हता। लक्ष्मणे तेमने विनंती करी, हवे वचन आपेलू काम करवा सुग्रीव ने याद देवड़ा। रामनी आज्ञा नु पालन करवा हनुमान हमेशा उत्सुक अने आतुर रहता, एटले तेमने तरत ज सुग्रीव ने असरकारक रीते चेतव्या। सुग्रीवे बधा वानर जूथोने बोलाव्या अने व्यवस्था नो प्रारंभ कर्यो। सौंपेला काम माटे सुग्रीवे दरेक जणने काम करवा जरूरी निश्चय अने हिम्मत आपी। सौंपायेलू काम सफल थवुं जोईए एवा निश्चयथी प्रेराईने तेणे तेमने चारे दिशाओमां मोकल्या। तेणे हनुमानने समग्र आगेवानी सौंपी। हनुमानी दोरवणी हेठळ समग्र जूथे सुग्रीवनी अने रामनी जय पुकारी। आनंदपूर्वक नाचता कूदता वानरो भिन्न भिन्न दिशाओमां त्वरापूर्वक चाले। हनुमान अने पोताने सौंपेला कार्यनी पवित्रता तेमने प्रेरणा आपी रह्या हता। अनुयायीओना समूह साथे हनुमान पूर्व दिशामां गया। सुषेण अने मांडव उत्तर दिशामां गया। तेओ गंधमादन पर्वतमाळा, सुमेरु शिखर, अर्जुन पर्वत, नीलगिरी पर्वतमाळा अने त्यानी गुफाओ शोधी वळ्या। छेवटे तेओ उत्तर समुद्रने किनारे आवी पहोंच्या। हनुमानी आगेवानी वाळुं जूथ पण पोतानी शोधमां एटलुं ज आतुर हतुं। तेओ ऊंघनी के खोराकनी पर्वा करता नहीं। रामने चरणे तेओ પોતાના જીવનને ન્યોછાવર કરી દેવા માટે તૈયાર હતા। રામની સેવાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાથી એકમાત્ર ઈચ્છા તેમને હતી। અદનામાં અદના વાનરથી માંડીને ઉચ્ચતમ વાનર સુધી દરેકને એક સરખી વફાદારી અને સમર્પણની ભાવના હતી। રામ 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 બોલતા બોલતા તેઓ દરેક ખૂણો ખાંચો, દરેક શિખરને, દરેક ગુફાને અને ઝાડીને, દરેક ખીણને અને નદી તટને જોઈ વળ્યા। કારણ કે જ્યાં માણસ ન પ્રવેશી શકે તેવા પ્રદેશોમાં અને તેવા સ્થાનોમાં પણ તેઓ જઈ શકતા હતા। એક દિવસ તેઓ એક વિશાળ સરોવરને કિનારે આવી પહોંચ્યા। ત્યાં તેમણે એક સ્ત્રીને જોઈ જે તપસ્યામાં તલ્લીન બની ગઈ હતી। દૂરથી તેમણે તેને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા। તેણે પોતાની આંખો ઉગાડી, તેમને થાકી ગયેલા જોઈને તે બોલી, હે વાનરો, તમે ખૂબ થાકી ગયેલા અને ભૂખ્યા જણાવ છો, આ ફળો ખાઈને તમે તાજા બનો। તેણે તેમને ખૂબ ખાવાનું આપ્યું। જ્યારે તેઓ તેની આસપાસ બેઠા હતા ત્યારે તેઓ જે કામ માટે આવ્યા હતા તે બાબત તેણે તેમની પાસેથી સાંભળી। તે બોલી, હું રામના નિવાસસ્થાને જઈ રહી છું, મારી કથા સાંભળો। મારું નામ સ્વયં પ્રભા છે। હું એક સ્વર્ગના ગંધર્વની પુત્રી છું। હેમા નામની એક અપ્સરા મારી બહેનપણી છે। હું તપ કરી રહી હતી ત્યારે બ્રહ્મા મારી પાસે આવ્યા અને તેમણે મને પૂછ્યું કે તારે શું જોઈએ છે, હું તારી ઈચ્છા પૂર્ણ કરીશ। મેં જવાબ આપ્યો કે માનવ તરીકે પૃથ્વી ઉપર વિચરતા ભગવાનના મારે દર્શન કરવા છે। બ્રહ્મા બોલ્યા, અહીં એકલી રહે, સમય પસાર થતા અહીં અનેક બળવાન વાનરો આવશે, તારી વિનંતીથી તેઓ અહીં રોકાશે, તેમની પાસેથી તું રામ વિશે જાણી લે। રામ માનવ રૂપમાં અવતરેલા ભગવાન છે, પછી તને રામના પણ દર્શન થશે। આહ, એ વરદાન આજે ફળ્યું છે, તેની પહેલી અને બીજી નિશાનીઓ મને પ્રાપ્ત થઈ ગઈ છે। એક તમારું આગમન અને બીજી તમે કહી તે રામકથા તથા તેમના નિવાસસ્થાનનો અહેવાલ, જાણે હવે ત્રીજું અર્થાત રામનું દર્શન પણ સિદ્ધ થયું છે તેવી પ્રસન્નતા હું અનુભવું છું। આ સ્ત્રી ભાવાવેશમાં ડૂબી ગઈ હતી અને હર્ષના આંસુ સારતી હતી। વાનરો પણ ઘણા લાગણીવાળા બની ગયા અને આનંદમાં આંસુ સારવા લાગ્યા। દરમિયાન તે સ્ત્રી આંખો બંધ કરીને મનમાં નિરીક્ષણ કરવા લાગી। તે જોરથી બોલી ઉઠી, હે વાનરો, સમુદ્ર તટે એક સુંદર નગરીમાં એક મનોહર ઉદ્યાનની મધ્યમાં એકલા, સર્વથા એકલા, એકલા જ એવા સીતા પોતાના ભાગ્ય વિશે વિલાપ કરી રહ્યા છે। તમે નિઃશંક એમને નજરે જોશો, તે બાબતની ખાતરી રાખો। આત્મવિશ્વાસ અને ધૈર્યથી આગળ વધો। એક દિવસ મુસાફરી દરમિયાન વાનરોએ નિરાશામાં ડૂબી નિશાસો નાખ્યો। ખેદની વાત છે કે અમારા સ્વામી સુગ્રીવે અમને જે મુદત આપી છે તેને પૂર્ણ થવાના માત્ર 2 દિવસ બાકી છે, હજી અમે સીતાનો પત્તો મેળવી શક્યા નથી। અંગદ અને તેના સાથીઓ નિરાશ બનીને પોતાના દુર્ભાગ્ય બદલ વિલાપ કરવા લાગ્યા। તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેઓ સમુદ્રને કિનારે આવી પહોંચ્યા હતા। તેમાંનો કોઈ સમુદ્રને પાર કરી સીતાની શોધમાં આગળ વધે તેઓ ન હતો, એટલે તેઓ સમૂહોમાં રેતી ઉપર બેઠા હતા। અને નિરાશાપૂર્વક વિલાપ કરી રહ્યા હતા. વૃદ્ધ આગેવાન જાંબુવાને અંગદને અનેક પ્રકારે સલાહ આપી. તમે શા માટે શોક કરો છો? આપણે આપણાથી બન્યું તેટલું બધું જ કરી છૂટ્યા છીએ. ફરજમાંથી જરા પણ આપણે ચૂક્યા વગર બધા સ્થાનોને આપણે શોધી વળ્યા છીએ. આપણે આળસમાં એક ક્ષણ પણ ગુમાવી નથી. આપણે ભોજન પાણી બાબત જરા પણ દરકાર કરી નથી. આપણી સતત સીતાની શોધમાં પરોવાયેલા રહ્યા છીએ. આપણા રાજા અને સ્વામી સુગ્રીવ ભલે આપણા કાર્યના સાક્ષી ન હોય, પણ રામ તેના સાક્ષી જરૂર છે. એ મારી વાતને તમે માનો એટલે આપણને જે શિક્ષા થાય તેમાં રામ સંમતિ નહીં આપે. આપણને સુગ્રીવના કોપથી ડરવાનું કોઈ જ કારણ નથી. આ રામનું કામ છે એટલે આપણે જીભ વડે તેમનું નામ લઈને અને મનમાં તેમના રૂપને યાદ રાખીને તે કામ કરવું જોઈએ. જ્યારે જાંબુવાના આ મંગતને આશ્વાસન આપી રહ્યા હતા ત્યારે સમુદ્ર તટ ઉપર એક વૃદ્ધ પક્ષી ઉડીને આવ્યું. તે પોતાના મૃત્યુ પામેલા ભાઈની મરણોત્તર ક્રિયા કરવા માંગતું હતું અને તલના દાણા વડે પવિત્ર બનેલા જળની અંજલિ પવિત્ર સમુદ્રમાં અર્પવા આવ્યું હતું. વાનરો તેની આસપાસ ભેગા થયા. આ પંખીનું રૂપ ધારણ કરીને કોઈ રાક્ષસો નહીં આવ્યો હોય એવી શંકા તેઓ મનમાં કરી રહ્યા હતા. પણ તે પંખીએ પ્રથમ બોલવાની શરૂઆત કરી. હે વાનરો, મારું નામ સંપાતી છે. જટાયુ મારા ભાઈ હતા. અમે ગૃધો છીએ. વર્ષો પહેલા અમે બંને સ્પર્ધા કરી હતી અને સૂર્ય પ્રત્યે ઉડ્યા હતા. સૂર્યના બાળી નાખે તેવા તાપને મારા ભાઈ સહન કરી શક્યા નહીં એટલે તે ઉડીને પાછા પૃથ્વી ઉપર આવ્યા. પણ અભિમાનને વશ બનીને મારું ઉડ્ડયન મેં ચાલુ જ રાખ્યું. જેમ જેમ હું ઊંચે ચડતો ગયો તેમ તેમ મારી પાંખો બળી ગઈ અને નીચે પડી ગઈ. આકાશના ઊંડાણમાંથી હું એક પથ્થરની પેઠે નીચે પટકાયો. ચંદ્રમા નામના એક મુનિ ત્યાંથી પસાર થતા હતા. તેમણે મારી દશા જોઈ. તે મારી પાસે બેઠા અને મને ઘણો બોધ આપ્યો. તેમનો બોધ સાંભળવાથી મારું અભિમાન નાશ પામ્યું. તે મુનિ બોલ્યા, હે પક્ષીરાજ, મારા શબ્દો સાંભળો. આગામી ત્રેતાયુગમાં ભગવાન નારાયણ માનવ રૂપમાં અવતાર લેશે. રાવણ તેમની પત્નીને કોઈ અજ્ઞાત સ્થળે હરણ કરીને લઈ જશે. તેમની શોધમાં એક વાનર જૂથ અહીં આવશે. પવિત્ર કાર્યમાં ગૂંથાયેલા ભગવાનના તે દૂતોના દર્શનથી તારું જીવન પવિત્ર અને ધન્ય બની જશે. તે જ વખતે તને નવી પાંખો ફૂટશે. તે ચિહ્નથી તને તે બાબતની ખાતરી મળી જશે. સીતાને જ્યાં રાખવામાં આવ્યા છે તે સ્થાનની માહિતી તેમને આપવી એ તારી ફરજ બની જશે. આજે હું મારા ભાઈ જટાયુની મરણોત્તર ક્રિયા કરવા માટે અહીં સમુદ્ર કિનારે આવ્યો છું. તમને જોઈને મને ઘણા સમય પહેલા બોલાયેલા તે મુનિના શબ્દો યાદ આવે. તેમના શબ્દો મને યાદ આવ્યા કે તરત જ તે સાચા પડ્યા. જુઓ, એટલે વાનરો ઉશ્કેરાટ પૂર્વક બોલ્યા, સંપાતિ, તારા જીવન કથા રહેવા દે. અમારી મુદત બહુ ઝડપથી પૂરી થવા આવી છે. સીતા ક્યાં છે તે અમને જલ્દી જણાવો. તેમનું શું બન્યું તે વિશે તમે જે જાણતા હો તે અમને કહો. સંપાતીએ વધારે બોલવામાં સમય ન બગાડ્યો. હે વાનરો, એક દિવસ મને અસહ્ય ભૂખ લાગી હતી. મેં મારા પુત્ર સુપર્ણાને પાસે બોલાવીને કહ્યું કે હે પુત્ર, ઝડપભેરૂડ મને કંઈક ખાવાનું લાવ્યા. હું વૃદ્ધ છું, મારી પાંખો પણ જતી રહી છે. મારી દશા જોઈને સુપર્ણ વનમાં ઉડ્યો પણ તે પાછો આવ્યો જ નહીં. તેની ચિંતાથી મારી ભૂખની પીડા દબાઈ ગઈ. છેવટે તે થોડું માંસ લઈને આવ્યો. ક્ષુધાને કારણે ડાહ્યા પ્રાણીઓને રાખવા જોઈતા સંયમને હું વિસરી ગયો. તેના ખૂબ વિલંબથી હું ખૂબ ગુસ્સે થઈ ગયો હતો. મેં મારા પુત્રને શાપ આપવાનો નિર્ણય કર્યો. તેણે ભયને કારણે મારા પગ પકડી લીધા અને આજીજીપૂર્વક તે બોલ્યો, પિતાજી, મેં એક ક્ષણ પણ બગાડી ન હતી. કૃપા કરીને મારી વાત સાંભળો. અનિવાર્ય રીતે થયેલા વિલંબ બદલ મને ક્ષમા કરો. તેણે તે મૃગ માંસ આગળ મારી આગળ મૂક્યું. તે ખાઈને મેં મારી ક્ષુધા શાંત કરી. પછી મેં તેને વિલંબનું કારણ પૂછ્યું. તે બોલ્યો, જ્યારે હું જંગલમાં ઉડી રહ્યો હતો ત્યારે એક 20 ભુજાવાળો અને 10 માથાવાળો માણસ વેગપૂર્વક જઈ રહ્યો હતો. તેની સાથે એક અવર્ણનીય સૌંદર્યવાળી સ્ત્રી હતી. તે ખૂબ કરુણ રીતે રડી રહી હતી, વિલાપ કરી રહી હતી. હું જાણી ગયો કે તે પુરુષ એક રાક્ષસ હતો એટલે મેં તેના ઉપર આક્રમણ કર્યું અને મેં રથમાં બેઠેલી સ્ત્રીને જોઈ. તે માત્ર રામ 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 એ એક જ શબ્દ જપી રહી હતી. તે રાક્ષસને રોકવાના અને સ્ત્રીને બચાવવાના મારા નિષ્ફળ પ્રયાસોને કારણે મને પાછા આવવામાં વિલંબ થયો છે. જ્યારે મેં તે શબ્દો સાંભળ્યા ત્યારે હું વૃદ્ધ થઈ ગયો હતો અને મારી પાંખો ગુમાવી દીધી હતી. તે બાબતે મને ખૂબ ખૂબ શરમ આવી. હું શોકમગ્ન બની ગયો. મેં અનુમાન કર્યું કે તે પુરુષ ચોક્કસ રાક્ષસ જ હોવો જોઈએ એટલે મેં મારા પુત્રને કહ્યું કે તે 10 મસ્તકવાળો રાક્ષસ કઈ દિશામાં જઈ રહ્યો હતો. તેણે જવાબ આપ્યો કે તે દક્ષિણ દિશામાં જઈ રહ્યો હતો. હું તરત જ બોલી ઉઠ્યો, એ ખેદની વાત છે કે તે રાક્ષસ રાવણ છે જેની વાત મુનિઓ કરી રહ્યા હતા. તે સ્ત્રી દિવ્ય માતા સીતા છે, તે બાબતમાં કોઈ શંકા નથી. તે રાક્ષસ કૂતરાની પેઠે શિયાળની પેઠે સીતાને ચોરી ગયો છે. તે પોતાના શિકાર સાથે ભાગી ગયો છે. ક્રોધમાં મેં મારા દાંત પીસ્યા. હું બીજું શું કરી શકું? સંપાતિ તે ઘટના વિશે જે જાણતો હતો તે બધું તેણે વાનરોને વર્ણવી બતાવ્યું. મુનિએ કહ્યું હતું તેમ હું વાનર યુથોના આગમનની રાહ જોઈ રહ્યો હતો. હું રોજ રોજ આશા સેવતો હતો કે તેઓ અહીંથી પસાર થશે. આજે મારી પ્રાર્થના ફળી છે, મારું જીવન પાવન બની ગયું છે. પછી સંપાતિએ કહ્યું, હે વાનરો, લંકા નગરી સમુદ્ર તટે ત્રિકુટ શિખર ઉપર આવેલી છે. તે નગરીમાં અનેક મનોહર ઉદ્યાનો અને બાગો છે. ત્યાં અશોકવનમાં સીતા પોતાના દુર્ભાગ્યને રડી રહ્યા છે. તે તમારા આગમનની રાહ જોઈ રહ્યા છે, એટલે તમે દક્ષિણ દિશામાં આગળ વધો. અંગદે તે પક્ષીને પૂછ્યું કે અશોકવનમાં એક વૃક્ષ હેઠળ સીતા પોતાના દુર્ભાગ્યને રડી રહ્યા છે તે તમે કેવી રીતે જાણ્યું? સંપાતિએ જવાબ આપ્યો, ગીધની નજર 400 યોજન દૂર સુધી જઈ શકે છે. જો હું વૃદ્ધાવસ્થાને કારણે નિર્બળ ન બની ગયો હોત તો મેં તમને તમારા આ કાર્યમાં જરૂર મદદ કરી હોત. હવે સમસ્યા એ હતી કે સમુદ્ર પાર કેવી રીતે કરવો. સંપાતિ બોલ્યા, હે વાનરો, જો તમારામાંથી કોઈ 100 યોજન જેટલો કૂદકો મારવાનું બળ હોય તો તે રામે તમને સોંપેલા કાર્યમાં સફળતા મળે. જ્યારે સંપાતિ એમ બોલી રહ્યો હતો ત્યારે તેની પાંખો ઉગી અને જરાક ફરકવા લાગી. તે થોડે દૂર સુધી ઉડી શક્યો. મુનિના શબ્દો સાચા પડ્યા હતા. પાંખો પાછી આવવાથી સંપાતિને આશ્ચર્ય થયું. તે બોલ્યો, હે બહાદુર વાનરવીરો, રામની આજ્ઞાને પૂર્ણ કરવા માટે ભૂખને અને તરસને પણ તમારા પ્રયાસોમાં અવરોધ કરવા દીધા સિવાય તમે સીતાની શોધનું કામ ખૂબ કુશળતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક કર્યું છે. તમે સુસ્થિર શ્રદ્ધા અને ઊંડી ભક્તિ બતાવી છે. આ શોધમાં ઘણીવાર તમે તમારા જાનને પણ જોખમમાં મૂક્યો છે. રામ તમને સહનશક્તિ અને બળ આપી રહ્યા છે. તે તમારી પાસે પોતાનું કામ કરાવી રહ્યા છે. હવે તેમનું ધ્યાન કરવું અને પૂરા હૃદયપૂર્વક તેમને પ્રાર્થના કરવી એ તમારી ફરજ છે. જ્યારે તમે તેમ કરશો ત્યારે તમે સીતાને મળી શકશો અને રામને સંતોષ આપી શકશો. તેમની કૃપાથી તમે સહેલાઈથી સમુદ્ર ઓળંગી શકશો, સીતાને મળી શકશો અને રામના હૃદયને આનંદ પણ આપી શકશો. ભગવાનના હૃદયમાં આનંદ ઉત્પન્ન કરવો એ જ સાચી સિદ્ધિ છે. જે હૃદયો ભગવાનને તે ભેટ આપી શકતા નથી તેમને વિશે આપણે શું કહીએ? જે લોકો ભગવાન વડે વિધાન કરાયેલી મર્યાદાઓમાં જીવે છે અને પોતાના કાર્યો વડે ભગવાનની ઈચ્છા પૂર્ણ કરે છે તે લોકો જ ધન્ય છે. બીજા બધા નિષ્ફળ છે. તેઓ તો માત્ર મૂલ્યવાન અનાજ ખાય છે અને આમ તેમ ભટકે છે. તેઓ પૃથ્વી માટે ભારરૂપ છે. એમ બોલી સંપાતિ ઉપડી ગયો. તેને ઉડતો જોતા વાનરો તેને ઓચિંતી પ્રાપ્ત થયેલી ઉડવાની શક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ માયોમાય કહેવા લાગ્યા, રામ નામ અશક્ય વસ્તુને પણ શક્ય બનાવે છે. તેની મદદથી મૂંગા બોલી શકે છે, લંગડા ટેકરીઓ પર આરોહણ કરી શકે છે. નામ જપ વડે પ્રાપ્ત થયેલી કૃપાથી સંપાતિ પોતાની પાંખો પાછી મેળવી શક્યો અને આકાશમાં ઉડી શકે. સંપાતિના શબ્દો દ્વારા વાનરો યથાર્થ રીતે વસ્તુઓને જોઈ શક્યા, જાણી શક્યા. દરેક વાનર તેના પોતાના બળનો અને કૂદકો મારવાની શક્તિનો અંદાજ કાઢવા લાગ્યો. તે દરમિયાન જાંબવાને તેમને કહ્યું, મિત્રો, વૃદ્ધા અવસ્થાએ મને નિર્બળ બનાવી દીધો છે. મારી કુશળતા અને બળ ઘટી ગયા છે. રામની આજ્ઞાનું પાલન કરવાના આનંદથી અને તેમના આશીર્વાદના પ્રોત્સાહનથી હું અત્યાર સુધી મારી જાતને ટકાવી રાખી શક્યો છું અને તમારી સાથે વિચરી શક્યો છું. જ્યારે ભગવાને વામન અવતાર લીધો હતો અને ત્રિવિક્રમ રૂપ પ્રદર્શિત કર્યું હતું ત્યારે મારી જુવાનીમાં મારા ખૂબ બળ અને બુદ્ધિ પણ હતા. તે સાંભળીને વાનરો રાજકુમાર અંગદની આસપાસ મિટરાઈ વળ્યા અને બોલ્યા, હે રાજકુમારો, કોઈ કાર્ય સાધક ઉપાય શોધી કાઢો. આપણામાંથી કોણ સમુદ્રને ઓળંગી શકશે તેનો નિર્ણય કરો. એટલે અંગદે બધા વાનરોની સભા ભરી અને કહ્યું કે આ સાહસ માટે દરેક જણ પોતપોતાની શક્તિ વર્ણવે એમ હું ઈચ્છું છું. તે સાંભળીને વિકટ ઉભો થઈને બોલ્યો, હું વધુમાં વધુ 30 યોજન સુધીનો કૂદકો મારી શકું છું. નીમ બોલ્યો કે હે રાજકુમાર, હું એક કૂદકામાં 40 યોજન આવરી લઈ શકું. પણ તેનાથી એક અંગુલીની હનુમાને જે ભારપૂર્વક બોલાયેલા શબ્દો સાંભળ્યા તેમને ખ્યાલ આવી ગયો કે તે સીધા જ હતા, બીજું કોઈ નહીં. પણ તેનાથી એક અંગુલીની પહોળાઈ જેટલું પણ વધારે નહીં. પછી દુર્ધરે ઉભા થઈને કહ્યું, હું સહેલાઈથી 50 યોજનનો કૂદકો મારી શકું. નલે હાથ લાંબા કરીને આગળ આવીને કહ્યું, હું 60 યોજનનો કૂદકો મારી શકું. ત્યારે આવી સ્પર્ધામાં આપ વડાઈ અને કુશળતાનું પ્રદર્શન ચાલી રહ્યું હતું ત્યારે અંગદ બોલ્યો, સાંભળો, હું એક વાર આ સમુદ્રને કૂદકો મારીને પાર કરી શકું, પણ પાછા આવવા માટે મારા કૂદકામાં બળ રહેશે કે નહીં તે બાબતની મને શંકા છે. આપણામાંના એક જણે સામે કિનારે પહોંચવાનું છે, એટલું જ નહીં પણ જરૂર પડે તો તેણે રાક્ષસો સાથે યુદ્ધ પણ કરવાનું છે. તેથી તો હું વધારે બળહીન બની જાઉં, પછી મારામાં બળ રહે નહીં. તેટલો લાંબો સમય સુધી ચાલે એટલી અને આ ત્રણેય કાર્યો કરવા માટેની જરૂરી શક્તિ મારામાં નથી એવી મને દહેશત છે. જ્યારે અંગદ આવા નિરાશાજનક શબ્દો બોલ્યો ત્યારે વાનરોના વડાઓ એકી અવાજે બોલ્યા, રાજકુમાર, તમે અમારા રાજ્યની ગાદીના વારસ છો. તમે આ કામ કરવા માટે શક્તિમાન છો કે નહીં તે ચર્ચા અસંબદ્ધ છે. તમે દરિયો પાર કરીને રાક્ષસોના પ્રદેશમાં જાઓ તે યોગ્ય નથી. તે રાજનીતિથી વિરુદ્ધ છે. આ એવું કામ છે કે જે તમારે રાજ્યના કોઈ સેવકને સોંપવું જોઈએ. જ્યારે લાખો સેવકો તમારી આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર છે ત્યારે તમે આ કામ તમારે માથે લો તે યોગ્ય નથી. જાંબુવાને સૂચવ્યું કે બીજા કોઈ વાનરને આ કામ સોંપવામાં આવે. અંગદે આસપાસ નજર નાખી અને હનુમાનને જોઈને બોલ્યા, હે વાયુપુત્ર હનુમાન, તમે રામના સમર્પિત સેવક છો. તમારી ભક્તિ સાચે જ ઊંડી છે. અમારામાંથી સૌથી પ્રથમ તમે રામના દર્શનથી ધન્ય બન્યા હતા. તમારી બુદ્ધિ, કુનેહ અને નૈતિક દબાણ દ્વારા તમે રામ અને આપણા રાજા સુગ્રીવ વચ્ચે મૈત્રી સ્થાપી હતી. જ્યારે અમે રામનું કાર્ય કરવાની નડતી મુશ્કેલીઓમાં ગૂંચવાઈ ગયા છીએ ત્યારે તમે મૌન રાખીને બેઠા છો. હું તમારા મૌનનો અર્થ સમજી શકતો નથી. હનુમાનની વૃદ્ધ પ્રશંસા કરતા અંગદ બોલ્યો, એવું કોઈ સાહસ નથી જેમાં તમે સફળતા પ્રાપ્ત ન કરો. તમે બળવાન છો, ખૂબ બુદ્ધિશાળી છો. તમારામાં બધા સદગુણો છે. તમારી કુશળતાનું, તમારી શક્તિઓનું, તમારા શ્રેષ્ઠ સદગુણોનું મૂલ્યાંકન કરો અને ખડા થાઓ. અંગદના શબ્દોથી હનુમાનમાં પોતાનું પહેલાનું બળ આવી ગયું. ઓચિંતા અભિનય સાથે તે ઉભા થયા અને બોલ્યા, હે વાનરો, તમે બધા અહીં રહો, મારા પ્રત્યાગમનની રાહ જુઓ. તમે આટલા બધા દિવસો સુધી ટેકરીઓ પર, ખીણોમાં, જંગલોમાં અને મેદાનોમાં પરિભ્રમણ કર્યું છે. તમને આરામ માટે થોડોક સમય મળ્યો નથી. આ પ્રદેશમાં મળતા ફળ મૂળ ખાઓ અને અહીંયા રહો. હું આજ ક્ષણે સાગરને ઓળંગીશ, લંકામાં પ્રવેશીશ, સીતાને મળીશ અને પાછો આવીશ. રામની આજ્ઞાનું પાલન કરવા સિવાય મારે હવે બીજું કોઈ કામ નથી. જો આપણે તેમની કૃપા પ્રાપ્ત ન કરીએ તો આપણે કેવી રીતે આપણા જીવનને ધન્ય બનાવી શકીશું? એમ બોલીને હનુમાને વાનર સભાને પ્રણમાંજલિ કરી અને યુવરાજ અંગદની રજા લીધી. વાનર યુથોએ એકી અવાજે જય રામ, એમ રામનો જય થાવ એવી આનંદપૂર્વક ગર્જના કરી. હનુમાને મનમાં ને મનમાં રામના તેજસ્વી રૂપનું ચિત્ર ખડું કર્યું અને એક છલાંગ મારી તે સમુદ્ર પરના આકાશમાં કૂદ્યા અને તેમના કૂદકાથી અને ઉડ્ડયનથી ઉત્પન્ન થયેલા ભીષણ ઝંઝાવાતને સહન ન કરી શકવાને કારણે ટેકરીઓ પરના વૃક્ષો જડ મૂળમાંથી ઉખડી પડ્યા અને હવામાં ઉડવા લાગ્યા. તેમના કૂદકાનો આવેગ એવો તો મહાન હતો કે જે શિખર ઉપર તે ઉભા હતા તે શિખર પાતાળમાં બેસી ગયું. તેમને આકાશમાં ઉડતા જોઈને સમુદ્ર મનમાં આમ વિચાર કરવા લાગ્યો, આ હનુમાન રામના સેવક છે. તે રામનું કામ કરવા માટે જઈ રહ્યા છે. આહ, તે કેટલા ભાગ્યશાળી છે. રામના કાર્યમાં વિજય મેળવવાની બુદ્ધિ અને બળ તેમનામાં છે. સાચે જ રામના બધા ભક્તોમાં તે શ્રેષ્ઠ છે. હનુમાનના ઉડ્ડયનને જોવાની સમુદ્રને જે આનંદ થયો તેનાથી તે ગર્જના કરવા માંડ્યો. સમુદ્રમાં ડૂબી ગયેલો મોનાર્ક પર્વત પાણીની સપાટી ઉપર આવ્યો. કારણ કે રામની સેવા કરનાર ભક્તની તે સેવા કરવા ઈચ્છો. તે બોલ્યો, હે વાયુપુત્ર, એક કૂદકામાં દરિયાને ઓળંગવા જતા તમે થાકી જશો. કૃપા કરીને થોડા સમય મારા મસ્તક ઉપર આરામ કરો અને તમે જે સેવા કરી રહ્યા છો તેમાં મને ભાગીદાર બનવાનું સદભાગ્ય આપો. હનુમાને મોનાર્કની પ્રાર્થના સાંભળી પણ તે રોકાય નહીં. તેમણે મોનાર્કને નમન કર્યું અને તે બોલ્યા, મોનાર્ક, હું રામના કામે જઈ રહ્યો છું. તે કામ પૂરું ન થાય ત્યાં સુધી આરામનો, ખોરાકનો કે પાણીનો હું વિચાર કરી ન શકું. મારે માર્ગમાં થોડોક સમય પણ રોકાવું તે યોગ્ય નથી. તે થોડુંક આગળ ઉડ્યા. સુરસ નામના સર્પ રાક્ષસે અને સિંહિકા નામની રાક્ષસીએ તેમના માર્ગમાં અવરોધ કર્યો પણ હનુમાને તેમના ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને તે લંકાને કિનારે પહોંચી ગયા. ત્યાં તેમણે અનેક સૂર્યપ્રકાશમાં સુંદર લાગતા બાગ, ઉદ્યાનો, મનોરંજનના કેન્દ્રો જોયા. પોતે ક્યાં છે તે હનુમાન ભૂલી ગયા. બાગમાં ઉડતા રંગબેરંગી અનેક જાતના પક્ષીઓના સમૂહ જોઈને આશ્ચર્ય ચકિત થઈ ગયા. પાસેની એક સુંદર ટેકરી ઉપર ચડીને હનુમાન વિચાર કરવા લાગ્યા કે આ સફળતા મારી બુદ્ધિનું કે બળનું પરિણામ નથી, તે કેવળ રામની કૃપાનું અને આશીર્વાદનું જ પરિણામ છે. નગરીમાં અસાધારણ ભવ્યતાવાળા મકાનો, વિશાળ લાંબા માર્ગો, આકર્ષક ઉદ્યાનો વગેરે જોઈને હનુમાને આશ્ચર્ય અને શંકા થઈ. શંકા એવી થઈ કે આ સ્વર્ગની પોતાની તો પ્રતિકૃતિ નથી ને. જ્યાં નજર પડે છે ત્યાં માર્ગોની ચોકી કરતા બળવાન રાક્ષસો દેખાય. પોતાની ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવાની શક્તિવાળી રાક્ષસીઓને નીતિભ્રષ્ટ વિહારમાં ગૂંથાયેલી હનુમાને જોઈ. રાવણે જેમને દાસીઓ બનાવી હતી તે દેવકન્યાઓ, નાગકન્યાઓ, ગંધર્વ કન્યાઓ, માનવ કન્યાઓ પોતાની મુક્તિના દિવસોની રાહ જોતી જોતી મહેલમાં દુઃખી થતી હતી, વિલાપ કરતી હતી. હનુમાને અનુમાન તારવ્યું કે માર્ગોમાં વિચરતા વિશાળ ટોળામાં મારે મૂળ રૂપમાં વિચરવું એ ડાપણ ભરેલું નહીં ગણાય. સૂક્ષ્મ અને અદ્રશ્ય રૂપ ધારણ કરી તેણે નગરીમાં પ્રવેશ કર્યો. લંકાના પ્રવેશ દ્વાર આગળ લંકિની નામની રાક્ષસી ખડી હતી. કોઈ પણ પરદેશીને તેનો આશય ગમે તે હોય નગરીમાં પ્રવેશ ન કરવા દેવા માટે તેને ત્યાં રાખવામાં આવી હતી. તેણે અંદર પ્રવેશવાનું સાહસ કરતી હનુમાનની અપરિચિત મૂર્તિને જોઈ ધમકાવતી હોય તેમ તે બોલી, ત્યાં કોણ જઈ રહ્યું છે? તું ક્યાંથી આવે છે? તું કોણ છે? આ પ્રદેશમાં અમે પહેલા કદી પણ આવું પ્રાણી જોયું જ નથી. તું લંકાની સરહદ બહારથી તો નથી આવી શક્યો? કારણ કે લંકાની ચારે બાજુ સમુદ્ર છે. તું કોઈ પણ ઉપાય દરિયો ઓળંગીને આવ્યો છે? મને જાણ કર્યા વગર તું નગરીમાં કેવી રીતે પ્રવેશી શકે? અટકી જા, જ્યાં છે ત્યાં જ ઉભો રહે. તેના બબડાટ ઉપર હનુમાને ધ્યાન આપ્યું નહીં. તેની ધમકી ન સાંભળી હોય તેમ પોતાની પાછળ પોતાના પૂંછને ખેંચતા હનુમાન આગળ ચાલ્યા. લંકિની વધારે ક્રોધે ભરાઈ અને ભયંકર બની ગઈ. તેણે ક્રોધપૂર્વક ગર્જના કરી, હે દુર્ભાગી મૂર્ખ, શું મારા શબ્દો સાંભળતો નથી? હનુમાને તેના વિરોધને અને પ્રશ્નોને બાજુએ હડસેલી દીધી. મુખ ઉપર સ્મિત કરી તે દરવાજા પ્રત્યે ચાલ્યા. લંકિની બરાડી ઉઠી, હે પશુ, મારી આજ્ઞાના ભંગ કરનારનું હું ભક્ષણ કરી જઈશ. યાદ રાખજે, થોડી ક્ષણોમાં જ હું તારા હડકા ચાવી જઈશ. સાવધાન. લંકા નગરીમાં પ્રવેશ કરતી વખતે નાનકડા વાનર બની ગયેલા હનુમાન પ્રત્યે તે ધસી આવી. જ્યારે તે બરાબર સામે આવી ત્યારે હનુમાને પોતાની નાનકડી મુષ્ટિને સખત બનાવીને એક બળવાન પ્રહાર કર્યો. તે બેભાન બનીને ભૂમિ ઉપર પડી. તેના મુખમાંથી લોહી વહેવા લાગ્યું. થોડાક જ સમયમાં તે પાછી ભાનમાં આવી. હનુમાનને પકડવા માટે તે પાગલની પેઠે દોડી. પણ જ્યારે હનુમાને તેના પર બીજો મુષ્ટિ પ્રહાર કર્યો ત્યારે તે પ્રહારને તે સહન કરી શકી નહીં. તે ભૂમિ ઉપર પડી ને ફરી ઉભી થઈ શકી નહીં. પણ તે ખૂબ પ્રયત્ન કરીને બેઠી થઈ અને પ્રણમાંજલિ રચીને તે બોલી, હે આશ્ચર્યકારક રૂપવાળા પ્રાણી, ખૂબ સમય પહેલા જ્યારે રાવણને ઘણા વરદાનો આપી બ્રહ્મા ત્રિમૂર્તિના પ્રથમ દેવ પાછા જતા હતા ત્યારે તે ઓચિંતા રાવણની સામે જઈને બોલ્યા હતા કે જ્યારે એક વાનરના બળવાન પ્રહારથી તારા દ્વારપાળને ખતરનાક ઈજા થશે ત્યારે જાણજે કે તારો પતનકાળ હવે નજીક આવી પહોંચ્યો છે. પછી તારી શક્તિઓ તને કામ નહીં આવે. તે ઘટનામાંથી ચેતવણી લેજે કે તારો મૃત્યુ હવે નજીક આવી પહોંચ્યું છે. ભગવાનનું કામ કરવા માટે ભગવાનની આજ્ઞાથી તે વાનર લંકામાં પ્રવેશ કરશે. તેના આગમનને રાક્ષસોના વિનાશની આગાહી સમજે. આ વાત ધ્યાનમાં રાખજે. બ્રહ્માએ સૂચિત કરેલા દૂત તમે છો. તમારા પાવન હાથના સંપર્કથી મારું શરીર પાવન બન્યું. હું કેવી ભાગ્યશાળી. તમે મને જે પ્રહાર કર્યો તે કેવો રોમાંચક અને મૃદુ હતો એમ કહી હનુમાને જે અંગ ઉપર પ્રહાર કર્યો હતો ત્યાં તે પંપાળવા લાગ્યું. તે દરમિયાન તેના શબ્દો ઉપર ધ્યાન ન આપતા, નિંદા સ્તુતિની દરકાર ન કરતા હનુમાન શ્વાસે શ્વાસે રામ રામ જપતા લંકા નગરીમાં પ્રવેશ્યા. છતાં પણ એક વિચાર તો તેમને સતાવી રહ્યો હતો, સીતા ક્યાં હતા તેની માહિતી કોણ આપશે? સીતાને જોઈને આ તે છે એવી ખાતરી કેવી રીતે પ્રાપ્ત કરવી? કોઈ જોઈ ન શકે તેટલા માટે તેણે સૂક્ષ્મ રૂપ ધારણ તો કર્યું. તે એક વૃક્ષ શિખર પરથી બીજા વૃક્ષ શિખર ઉપર જવા લાગ્યા. તે બજારોમાં અને રાક્ષસોની વચ્ચે બધે વિચર્યા. કોઈ તેમને જાણી શક્યું નહીં. ઓચિંતી તેમની નજર એક મકાન ઉપર પડી. જે મકાન રામ જેના અવતાર હતા તે વિષ્ણુના એટલે કે હરિના મંદિર જેવું હતું. તેની આસપાસ તુલસીનો ભાગ હતો. પ્રવેશ દ્વાર ઉપર સુંદર રીતે હરિનું નામ કોતરેલું હતું. મકાન ચોક્કસ વિષ્ણુ ભગવાનનું મંદિર હતું. તેમને આશ્ચર્ય થયું કે આ દ્વાર ઉપર હરિનું નામ ક્યાંથી કેવી રીતે આવ્યું. તેમણે નિશ્ચય કર્યો કે ચોક્કસ આ એક પવિત્ર સ્થાન છે. હનુમાનનું કુતૂહલ જાગૃત થયું. તેમણે તે મકાનના છાપરા ઉપર કૂદકો માર્યો અને બારીમાંથી અંદર ડોક્યું કર્યું કે અંદર શું બની રહ્યું છે. તે જ વખતે એક માણસ આળસ મરડીને પથારીમાંથી ઉઠી રહ્યો હતો. તે હરિનું નામ લઈ રહ્યો હતો. તે નામ સાંભળીને હનુમાનજીને આનંદ થયો. લંકામાં પણ હરિનું નામ લેનાર લોકો છે તે જાણીને તેમને હિંમત આવી. એટલે તેમણે વધારે હિંમતપૂર્વક ઓછા ભયપૂર્વક સીતાની શોધ કરવાનો વિચાર કર્યો. તેમને લાગ્યું આ ઘરનો માણસ ભક્ત અને સજ્જન દેખાય છે. કદાચ તે મને સીતાની ભાળ આપશે. કદાચ તેને હું મારો મિત્ર બનવા સમજાવી શકીશ. કારણ કે અમે બંને એક જ ભગવાન પ્રત્યે વફાદાર છીએ. એમ વિચારીને હનુમાને બ્રાહ્મણનું કે પુરોહિતનું રૂપ ધારણ કર્યું અને તે ઘરમાં તે પ્રવેશ્યા. એક ક્ષણ માટે તો તે ઘરના માલિક વિભીષણને તે અપરિચિત બ્રાહ્મણ માટે શંકા થઈ. પણ તેમણે નિર્ણય કર્યો કે ગમે તે હોય પણ બ્રાહ્મણ હોવાને કારણે તેમનું સન્માન કરવું જોઈએ. વિભીષણ આગળ આવ્યા અને તેમણે હનુમાનને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા. પછી તે બોલ્યા, ગુરુજી, તમારું વતન કયું છે, તમે ક્યાંથી આવ્યા છો, રસ્તામાં તમને કોઈએ જોયા નહીં અને રાક્ષસોએ હેરાન કર્યા નહીં, એ કેવી રીતે બન્યું? રાક્ષસો જે ક્રૂર કાર્યો કરે છે તેમનું વિભીષણે વર્ણન કર્યું અને હનુમાનની ધૃષ્ટતાની અને નિર્ભયતાની પ્રશંસા કરી. હનુમાને જવાબ આપ્યો, હું હરિનો સેવક છું, મારું નામ હનુમાન છે, હું રામની આજ્ઞાથી અહીં આવ્યો છું. પછી હનુમાને વિસ્તારપૂર્વક રામના સદગુણોનું અને ઉત્કૃષ્ટતાનું વર્ણન કર્યું. હનુમાને જોયું કે પોતે જ્યારે રામના ગુણો વર્ણવી રહ્યા હતા ત્યારે વિભીષણની આંખોમાંથી આંસુ ઉભરાતા હતા. વિભીષણે મનમાં વિચાર્યું કે ઓહ, આજનો દિવસ કેટલો બધો સુખમય, હું કેટલો બધો નસીબદાર છું, આજે પથારીમાંથી ઉડતા વેત મને આવી રામની યજગાથા સાંભળવા મળી, જેથી મને ખૂબ શાંતિ અને આનંદ પ્રાપ્ત થયા. હનુમાનને સમજાયું કે આ ઘટનાઓ રામની કૃપાને કારણે જ બની રહી છે. ભયના પ્રદેશમાં લંકામાં આવો હરિમાં તલ્લીન બનેલો માણસ રહે છે તે જોઈને હનુમાન આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે પૂછ્યું કે શ્રીમાન, તમે આ અધમ વાતાવરણમાં નિર્ભયતાપૂર્વક કેવી રીતે જીવી શકો છો? વિભીષણે જવાબ આપ્યો, તે રામની કે ભગવાનની કૃપા છે. ભગવાન આપણે કેટલો વખત જીવવું તેનો નિર્ણય કરે છે અને તેટલું આપણે જીવીએ છીએ, તેમાંથી છટકી શકાતું નથી. તે વિષયગત જગતના સ્વામી છે અને તેની કોઈ પણ માણસ તેના નિયમોનો ભંગ કરી શકતો નથી, તે નિયમમાં તે ફેરફાર કરી શકતો નથી. શું જીભ મુખમાં સતત હાલ્યા કરતી નથી કે જે મુખમાં તીક્ષ્ણ ધારવાળા દાંત તેની આસપાસ રહેલા છે? તેવી જ રીતે હું અહીં રહું છું, મારી વાત રહેવા દો, તમને કયા કામ માટે અહીં મોકલવામાં આવ્યા છે તે મને કહો. હનુમાનને ખ્યાલ આવી ગયો કે વિભીષણ એક સજ્જન હતા, તેવા માણસોના સંગમાં સારા જ પરિણામો આવે. વિભીષણના સવાલોના જવાબ આપતા પહેલા તેમણે અનેક વાર રામનું નામ લીધું અને પોતે જે કામ માટે આવ્યા છે તે ધાર્મિક વિશુદ્ધ મનવાળા વિભીષણ આગળ ખુલ્લું કરવાની રામની રજા માગી. વિભીષણના સવાલોનો જવાબ આપતા પહેલા તેમણે અનેક વાર રામનું નામ લીધું અને પોતે જે કામ માટે આવ્યા હતા તે ધાર્મિક વિશુદ્ધ મનવાળા વિભીષણ આગળ ખુલ્લું કરવાની રામને રજા માગી. હનુમાનને લાગ્યું કે વિભીષણથી કોઈ પણ વાત ગુપ્ત રાખવી તે યોગ્ય નથી. પ્રાસ્તાવિક રૂપે જ તેમણે કહ્યું કે તમારું નામ શું, તમે લંકામાં શું કરો છો? હનુમાનની નમ્રતાથી અને સારી રીતભાતથી પ્રભાવિત થયેલા વિભીષણે જવાબ આપ્યો, શ્રીમાન, હું એક ભાગ્યહીન માણસ છું, હું રાવણનો ભાઈ છું, મારું નામ વિભીષણ છે, હું બહુ કરુણાજનક સ્થિતિમાં છું, કારણ કે મારા હૃદયને સંતોષ થાય તે રીતે હું હરિના નામને જપી શકતો નથી. તે સાંભળીને હનુમાનને લાગ્યું કે પોતાના સવાલનો જવાબ મળી ગયો છે. તે આનંદમાં કૂદ્યા અને બોલ્યા, હું રામનો દૂત છું, હું સીતાની શોધમાં આવ્યો છું. એક ક્ષણના વિભીષણ હનુમાનને પગે પડ્યા અને તેમણે પૂછ્યું, શ્રીમાન, મારા રામ અત્યારે ક્યાં છે? ઘણા સમયથી હું તેમના દર્શન માટે ઝંખું છું, પણ મને તેમના દર્શનનો અધિકાર આપે તેવા સદગુણો મારામાં નથી, કારણ હું રાક્ષસ જાતિનો છું. શું મને તેમના દર્શનની તક મળી શકશે? મેં કશી સાધના કરી નથી, તપ કરવાની અને બીજી વિધિઓ કરવાની મને અહીં સ્વતંત્રતા નથી, તે સદભાગ્ય માટે મેં હજી અધિકાર પ્રાપ્ત કર્યો નથી. શું રામ મને આશીર્વાદ આપશે? તેની અરજ સાંભળીને હનુમાનનું હૃદય સહાનુભૂતિમાં પીગળી ગયું. હનુમાને આશ્વાસન આપ્યું, વિભીષણ, રામ માત્ર હૃદય પર જ ધ્યાન આપે છે, તે કૌટુંબિક સંબંધોની, ધાર્મિક સંબંધોની અથવા સાધન સંપાદનની પરવા કરતા નથી, તે માત્ર લાગણીઓ વડે અને લાગણીઓની વિશુદ્ધિ વડે જ પ્રસન્ન થાય છે. તમારા આદર્શોની ઉચ્ચતાને કારણે અને તમારા દૈનિક જીવનની વિશુદ્ધિને કારણે તે આશીર્વાદ આપશે. તમે જેની અભિપ્સા સેવો છો તે દર્શન તે તમને આપશે, શોક કરશો નહીં. તેમની કૃપા અને કરુણા વિશે હું જે કાંઈ કહી રહ્યો છું તેની ઉત્તમ સાબિતી માટે તમે મારો દાખલો લો. હું વાનર છું, સ્વચ્છંદિતા એ અમારી જાતિનું ખાસ લક્ષણ છે. તોફાની, રમતિયાળ, ક્ષુદ્ર મન અને વાનર એ બે પર્યાય શબ્દો બની ગયા છે. હું શાસ્ત્રોથી તદ્દન અનભિજ્ઞ છું, તપસ્યાનો તો હું અર્થ પણ જાણતો નથી, મેં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર નામ જપ કર્યા નથી, હું પવિત્ર નદીઓની તીર્થયાત્રાએ ગયો નથી, તો પછી રામે મને કેવી રીતે આશીર્વાદ આપ્યા? કારણ કે તે લોકોમાં ચેતનાને સંકોરતા પ્રેમ અને તેમને પ્રેરણા આપતી લાગણીઓ માત્ર પર જ ધ્યાન આપે છે, તમારી બાબતમાં પણ તે માત્ર વિશુદ્ધ લાગણીઓને જ લક્ષ્યમાં લેશે, એ વિશ્વાસ રાખો, શંકા ન કરો. તમે શબ્દો વડે આશ્વાસન પ્રાપ્ત કરીને વિભીષણે સીતાને લંકામાં કેવી રીતે લાવવામાં આવ્યા હતા તે અંગેની વાત કરી. હનુમાને ખોરાક કે પાણી લેવાની ના પાડી, કારણ કે જ્યાં સુધી પોતે સીતાને મળીને રામને સંદેશો ન આપે ત્યાં સુધી તેમણે ભોજન પાણી ન લેવાનો નિશ્ચય કર્યો છે. જરા પણ વિલંબ કર્યા વગર તે સીતાની શોધમાં લાગી જવા ખૂબ આતુર હતા. પણ વિભીષણે તેમને સાવચેતીપૂર્વક અને ધીમે ધીમે આગળ વધવાની અને જતા પહેલા રાવણના સામ્રાજ્યના બળની તથા નબળાઈઓની માહિતી મેળવી લેવાની સલાહ આપી. વિભીષણે પોતે કેટલાક વિસ્તારપૂર્વક આ મુદ્દાઓ ઉપર માહિતી આપી. પછી તેમણે હનુમાનને પોતાનું કાર્ય કરવા જવા માટે રજા. સીતા લંકામાં છે તે જાણીને હનુમાન એટલા બધા ખુશ થઈ ગયા કે સીતા ચોક્કસ ક્યાં કઈ સ્થિતિમાં છે તે વિભીષણને પૂછવાનું પણ તે ભૂલી ગયા. તેમણે અનેક હવેલીઓમાં પ્રવેશ કરીને ત્યાં સીતાની શોધ કરી. તેમણે પથારીમાં પડેલા સુરાપાન અને નૃત્યથી મત્ત બનેલા ભોગવિલાસની ક્ષુદ્રતાથી પટકાયેલા સ્ત્રીઓના વૃંદ જોયા. રામે વર્ણવેલા સીતાના લક્ષણોને તથા તેમની ઉત્કૃષ્ટતાઓને યાદ રાખીને તેમણે તે ઘરોમાં દરેક સ્ત્રીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું, પણ સીતાને તે મળી શક્યા નહીં. નિરાશાપૂર્વક તે એક ટેકરી ઉપર કૂદ્યા. તેમણે લાંબા સમય સુધી તે પરિસ્થિતિ ઉપર વિચાર કર્યો કે મારું કામ પૂર્ણ કર્યા સિવાય, સીતાને મળ્યા સિવાય, તેમને આશ્વાસન આપ્યા સિવાય હું શું મોઢું લઈને રામ પાસે પાછો જાઉં? તેના કરતા તો હું પેલા સમુદ્રમાં ડૂબીને મરું તે વધારે સારું છે. ખેદની વાત છે કે મારું જીવન ધૂળધાણી થઈ ગયું છે, મને ધિક્કાર હો. તે જ ક્ષણે એક સુંદર, સ્વચ્છ, લીલોછમ, દૂર ચમકતો એક બાગ તેમની નજરે પડ્યો. તે ટેકરી પરથી નીચે ઉતર્યા. તેમને ખ્યાલ આવ્યો કે બાગ ઊંચી હવેલીઓ વડે વેંટળાયેલી ખીણમાં છે, એટલે જમીન પરથી હું તે સ્થાનને શોધી નહીં શકું. હવે શું કરવું તે તેમને સમજાતું ન હતું. તે ત્વરાપૂર્વક વિભીષણને ઘરે ગયા. રામ નામના જપમાં તલ્લીન બનેલા વિભીષણને તેમણે જોયા. હનુમાનને જોઈને વિભીષણ મૈત્રીભરી અને પ્રસન્નતાકારી રીતે હનુમાનની પાસે આવ્યા. તેમણે પૂછ્યું કે હનુમાન, તમે સીતાને મળ્યા? હનુમાને પોતાની નિરાશા વ્યક્ત કરી, પણ વિભીષણે તેમને માહિતી આપી કે હનુમાન, અશોકનગરીમાં અશોકવન નામની એક વાટિકા છે, ત્યાં તેમને ભયંકર અને બળવાન રાક્ષસોની વચ્ચે રાખવામાં આવ્યા છે. મારી પત્ની અને મારી પુત્રી તેમની સેવામાં તેમની સાથે છે. વિભીષણે હનુમાનને અશોકવનમાં જવાનો માર્ગ પણ બતાવ્યો. હનુમાન એક ક્ષણ પણ રોકાયા નહીં, ક્ષણમાં તે બાગમાં પહોંચી ગયા. તેમને જોનાર રાક્ષસોએ બૂમો પાડવા માંડી, કારણ કે તેમની આકૃતિ તેમને અપરિચિત અને એક વિશિષ્ટ હતી. તે જોઈને હનુમાનને લાગ્યું કે મારી આકૃતિ મને જાહેર કરી દે છે, બધાનું ધ્યાન ખેંચે તેવી છે, એટલે તેમણે નાનકડા કદનું રૂપ ધારણ કર્યું. કોઈ જુએ નહીં તેમ પર્ણોના ગુચ્છો પાછળ સંતાતા સંતાતા તે અશોક વનમાં પહોંચ્યા. ત્યાં તેમણે એક સ્ત્રીને એક વૃક્ષ નીચે બેઠેલા જોયા. ભોજન અને નિંદ્રા ન લેવાને કારણે તે દુબળા પાતળા બની ગયા હતા. ભયંકર ચોકીદાર રાક્ષસો તેમને ધમકી આપતા હતા, તમારી ઈચ્છા બદલ તમારો નિશ્ચય પડતો મૂકી દો. તે દરમિયાન ઘોડેસવારોની એક ભવ્ય ટુકડી તે સ્થાને આવી. આગળના ભાગમાં દુદુંબીઓ અને શરણાઈઓ વાગી રહ્યા હતા. તેમની પાછળ હનુમાન એક રાજાને આવતો જોઈ શકે. તેણે ભવ્ય પોશાક પહેર્યો હતો, રત્નજડિત આભૂષણો સજ્યા હતા. તેની પાછળ સેંકડો દાસીઓ પણ આવતી હતી. તેમના હાથમાં રત્નો ભરેલી મધુર સુગંધી ભેટો રાખેલી સુંવાળા રેશમી વસ્ત્રોથી ભરેલી થાળીઓ હતી. પાસેના એક વૃક્ષના શિખર ઉપર પર્ણોની લીલી છાયામાં બેસીને હનુમાન તે દ્રશ્ય જોઈ રહ્યા હતા. તે રાવણ હતો, કારણ કે તે સીતાને તેમનો પ્રેમ પોતાને અર્પણ કરવા આજીજીઓને પ્રાર્થના કરી રહ્યો હતો. જો સીતા ન માને તો કઠોર શિક્ષા કરવાની ધમકીઓ આપીને તે સીતા પાસેથી સંમતિનું વચન માગી રહ્યો હતો. તે આસપાસના લોકોને ઉશ્કેરી રહ્યો હતો કે સીતાને દુઃખ આપો, તેને ઈજા કરો. હનુમાને તે સાંભળ્યું. તે આખી ધમકી દરમિયાન તે નિર્બળ દુબળી પાતળી નારીએ એક વાર પણ રાવણની સામે જોયું નહીં. તે બોલ્યા, હે મૂર્ખ, દુષ્ટ, અધમ માનવી, મારા ઉપર માત્ર રામનો જ અધિકાર છે, બીજા કોઈનો નહીં. તેમના વિયોગના દુઃખની જ્વાળાઓમાં હું મારા દેહને બાળીને ખાક કરી નાખીશ, પણ હું મારા નિશ્ચયમાંથી ચલીશ નહીં. આ મારી વાત માન અને સાવધ બન. હનુમાને તે ભારપૂર્વક બોલાયેલા શબ્દો સાંભળ્યા. તેમને ખ્યાલ આવી ગયો કે તે સીતા જ હતા, બીજો કોઈ નહીં. તે જાણી તેમના મનને શાંતિ થઈ. થોડાક જ સમયમાં પોતાના પરાજયની નિરાશાથી દુભાયેલો અને પરાભવથી ક્રોધિત બનેલો રાવણ વધારે ક્રૂર વાણી બોલવા લાગ્યો. તે પ્રસ્તાવ પર વિચાર કરવાની અને તાબે થવાની તેણે સીતાને એક મહિનાની મુદત આપી. પછી તે ઘોડેસવારો અને દાસીઓ વાટિકામાંથી બહાર નીકળી ગયા. તેમના બધાના ગયા પછી સીતાએ સ્વર્ગ તરફ પોતાનું મસ્તક ઊંચું કરીને નિશાસા મૂક્યા. તે બોલ્યા, રામ, હજી પણ તમારા હૃદયમાં કરુણા પેદા થતી નથી? તમે શા માટે મને આવી વેદનાની શિક્ષા કરી છે? આમાંથી હું ક્યારે છૂટીશ? એમ બોલી તે રડવા લાગ્યા. ત્રિજટા નામની એક રાક્ષસી તેમની એક ચોકીદાર હતી. તેને રામના ચરણ કમળમાં ખૂબ આસક્તિ હતી. તે એક પવિત્ર ભક્ત હતી. તેણે દુન્યવી જ્ઞાન તથા આધ્યાત્મિક અનુભૂતિ બંને હતા. સીતાની ચોકી કરનાર પોતાની સહચારણીઓને તેણે કહ્યું, અરે સહચરીઓ, ગઈ કાલે રાતે મને એક સ્વપ્ન આવ્યું જે મારે તમને કહેવું જોઈએ, પણ પ્રથમ ચાલો આપણે સીતાની સેવા કરીએ, તેમને પૂજીએ અને તેમની કૃપા પ્રાપ્ત કરીએ. મારા સ્વપ્નની કથા સાંભળો. એક વાનર લંકામાં પ્રવેશ્યો. તેણે રાક્ષસોને માર્યા અને લંકાને બાળી નાખી. રાવણ નગ્ન હતો. તેણે એક ગધેડા ઉપર સવારી કરી હતી અને ઝડપ ભેરતે દક્ષિણમાં જઈ રહ્યો હતો. તેનું માથું મુંડન કરેલું હતું. વળી તેના હાથ તેના દેહથી કપાયેલા હતા. વિભીષણને લંકાના સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યા હતા. પ્રદેશના ખૂણે ખૂણે રામનું નામ પ્રતિધ્વનિત થઈ રહ્યું હતું. પછી રામે સીતાને લાવવા માટે દૂધ મોકલ્યો. હે રાક્ષસ વંશની બહેનો, યાદ રાખો, મને કદી સ્વપ્ન આવતા જ નથી. હજી સુધી મેં કોઈ સ્વપ્ન જોયું નથી, એટલે મને ખબર છે કે મારું સ્વપ્ન સાચું પડશે જ. સ્વપ્નમાં જેવું બન્યું હતું તેવું જ બરાબર બને. વળી આ સ્વપ્ન સાચું પડવામાં બહુ સમય લાગવાનો નથી. 4-5 દિવસમાં મેં સ્વપ્નમાં જોયેલી ઘટનાઓ બનશે. તે સાંભળીને રાક્ષસીઓ આશ્ચર્યચકિત બની ગઈ. તેમણે તરત જ સીતાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને પછી પોતપોતાના દૈનિક કાર્યક્રમમાં મશગુલ બની ગઈ. ત્રિજટાના વર્તનને જોઈને સીતા બોલ્યા, ત્રિજટા, રામે પોતે જ તને આ ચોકીદારોનો સમૂહ અહીં મોકલી આપી હોવી જોઈએ. સાચે જ લંકામાં રહેતી તારા જેવી થોડી સ્ત્રીઓને લઈને મારા જેવી કમનસીબ સ્ત્રીઓને પોતાનું સતીત્વ અને પોતાના સદગુણો તે ટકાવી શકી છે. નહીં તો મારા જેવી સ્ત્રીઓની શી દશા થઈ હોત? રાવણે જે હમણાં જ કહ્યું તે સાંભળ્યું ને? તેણે મને 1 મહિનાની મુદત આપી. જો તે મુદત દરમિયાન રામ નહીં આવે તો આ શરીરના ટુકડા થઈ જશે અને ગીધ તથા કાગડા તેને ખાઈ જશે. હું રામની પત્ની છું, એટલે હું આ શરીરના તેવા ભીષણ દુર્ભાગ્યને કદી પણ સહન કરી શકું નહીં. મને એવી કોઈ યોજના બતાવો જેથી ખૂબ જલ્દીથી આ શરીરને હું છોડી શકું. વૃક્ષની શાખા ઉપર બેઠેલા હનુમાને તે શબ્દો સાંભળ્યા. સીતાના તેવા નિરાશા સૂચક શબ્દો સાંભળીને તેમને ખૂબ દુઃખ થયું. સીતાના શબ્દો સાંભળીને ત્રિજટા તેમને પગે પડી અને તેને ખાતરી આપી કે માતાજી, નિરાશ થશો નહીં. રામ કોઈ સામાન્ય માનવી નથી. બળમાં અને ગૌરવમાં તેમનો જોટો જડે તેમ નથી. તે જરૂર તમને બચાવી લેશે. થોડા જ સમયમાં તે અહીં આવી પહોંચશે અને પોતાના હાથમાં તમારો હાથ પકડશે. હિંમત ગુમાવશો નહીં. તેણે પ્રેમપૂર્વક શબ્દોથી સીતાને આશ્વાસન આપ્યું અને પછી તે ઘેરે ગઈ. તે તક ઝડપી લઈને હનુમાન કૂદીને નીચે ડાળી ઉપર આવ્યા. તેમણે રામે આપેલી મુદ્રિકા બરાબર સીતાની આગળ નાખી. તે વિશુદ્ધ કિરણો વાળી જ્વાળા જેવી ચમકતી હતી. ખૂબ આનંદ પૂર્વક હનુમાન રામ 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 જેવો ઉચ્ચાર કરવા લાગ્યા. વીંટીને જોઈને સીતા આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, શું આ સત્ય છે કે પછી હું સ્વપ્ન જોઈ રહી છું? તે સાચું હોઈ શકે? મારા સ્વામીએ પોતાની સુવર્ણ અંગુલી પર પહેરેલી આ સોનાની વીંટી લંકામાં ક્યાંથી આવે? આ રાક્ષસી માયા છે કે પછી ભ્રમણા? ના, તે મારા પતિની વીંટી છે એમ જાણ્યા પછી મારે તેને હાથમાં લેતા સંકોચ રાખવો જોઈએ નહીં. જો હું તેને હાથમાં ન લઉં તો મને પાપ લાગે. એમ બોલીને સીતાએ મુદ્રિકા હાથમાં લીધી અને પૂજ્યભાવપૂર્વક પોતાની આંખોને અડકાળી. તેમની આંખોમાંથી આભાર વૃત્તિ સૂચક આંસુઓ સરી પડે. તે બોલ્યા કે હે રામ, શું તમે મને આ મુદ્રિકા દ્વારા તમારી હાજરીનો, તમારા દર્શનનો આનંદ આપી રહ્યા છો? કે પછી તેમણે પોતાનું મસ્તક ઊંચું કર્યું. ત્યાં તેમણે એક વૃક્ષની શાખા ઉપર બેઠેલો એક નાનકડો વાનર જોયો. તે સતત ખૂબ જ ભક્તિપૂર્વક રામ રામ જપી રહ્યો હતો. એક ક્ષણમાં સીતાને ત્રિજટાના સ્વપ્નની સાંભળેલી વાત યાદ આવી ગઈ. તે આનંદપૂર્વક બોલી ઉઠ્યા, આહ, શુભ દિવસો જલ્દી પાસે આવી રહેલા જણાય છે. 10 માસથી મેં લંકામાં રામ નામનો ઉચ્ચાર સાંભળ્યો નથી. આજે હું એક સજીવ પ્રાણીને તે પવિત્ર નામનો ઉચ્ચાર કરતો જોઈ રહી છું. મને મારા પતિની જેને હું બહુ જ ચાહું છું તે વીંટી પણ પ્રાપ્ત થઈ. તે પોતાની આનંદમય ઉત્તેજનાને અંદર સમાવી શક્યા નહીં. સીતાએ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે લાંબા સમય સુધી વાત કરી ન હતી. તેમણે તે વાનર સામે જોઈને તેને ઉદ્દેશીને કહ્યું, હે વાનર, તું કોણ છે? આ વીંટી તું ક્યાંથી લાવ્યો? તે વાનરમાં તેઓ પૂરો વિશ્વાસ મૂકી શક્યા નહીં, કારણ કે મહિનાઓ સુધી રાક્ષસોએ ધારણ કરેલા અનેક રૂપોથી તે છેતરાતા હતા. વાનરની પ્રામાણિકતા માપી જોવા માટે તેમણે તેને અનેક રીતે પ્રશ્નો પૂછ્યા. અવારનવાર તે રામની કુશળતા બાબત પણ પૂછતા. રામ વનમાં એકલા છે તે વિચારથી તેમની આંખોમાંથી પુષ્કળ અશ્રુધારાઓ વહેવા લાગી. સીતા ફરીથી હર્ષ અને શોક વચ્ચે ઝૂમવા લાગે. હનુમાને તેમની દશા જોઈ રામ પ્રત્યે પોતે જે પ્રેમની અને વફાદારીની ગ્રંથિ રાખતા હતા તેને તે સીતાથી મુક્ત રાખી શક્યા નહીં. તેમણે રામની વંશકથા, તેમના પરાક્રમો, તે પોતે રામને મળ્યા ત્યાં સુધીની પોતાની કથા બધું જ સીતાને કહી સંભળાવ્યું. તે કથા સાંભળી સીતા જાણે રામ પોતાની સામે ઉભા હોય તેમ સુખી બને. અયોધ્યામાં અને વનમાં રામ પોતાને પડખે છે તેવું ચિત્ર તેમના મનમાં ખડું થયું। તે એટલા બધા ઉત્તેજિત બની ગયા કે તે પોતાની જાતને અને સ્થિતિને પણ ભૂલી ગયા। થોડા જ સમયમાં તે સભાન બન્યા। પોતે ક્યાં હતા તે તેમને યાદ આવ્યું। તે બોલ્યા, હે વાનર, તે મને જે બધું સંભળાવ્યું તેથી હું રાજી છું, પણ મને એક પ્રશ્ન પૂછવા દે। તું એક દુર્બળ નાનકડો વાનર છે અને આ નગરીમાં કુશળ ચોકીદારો રાખવામાં આવ્યા છે, તો પછી તું કેવી રીતે આ નગરીમાં પ્રવેશી શક્યો? રાક્ષસો તને પકડી ન શકે? આ જગ્યાને શોધી કાઢી અને તું અહીં આવ્યો તે બધું શી રીતે શક્ય બને? હનુમાને જવાબ આપ્યો, માતાજી, મારામાં શું બળ છે અને શી કુશળતા છે? હું રામનો સેવક છું, તેમનો દાસ છું, હું તેમનો ગુલામ છું। રામ પોતાને જે કઈ કરવું કરાવવું હોય તે મારી પાસેથી કરાવે છે। તેમના સિવાય હું એક ક્ષણ પણ જીવી શકું નહીં। હું તેમના હાથનું રમકડું છું, તે જેમ દોરી ખેંચે તેમ હું રમું છું। મારી કોઈ સ્વતંત્ર ઈચ્છા કે સંકલ્પ નથી। પછી હનુમાને રામની ભવ્યતાનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું અને પ્રભાવક રીતે પોતાની ભક્તિ અને પોતાનો સમર્પણ ભાવ પ્રગટ કર્યો। તેમના તે શબ્દો સાંભળવા એ એક ખૂબ ઉત્તેજના પેદા કરે તેવી ચીજ હતી। રામે હનુમાનને એવી કેટલીક ઘટનાઓની વાત સીતાને કહેવા માટે કરી હતી કે જેમને તે બે જણ સિવાય કોઈ જાણતું જ ન હતું। રામે કહ્યું હતું, એવું પણ બને કે સીતા તારા શબ્દોને ન પણ માને, તારે વિશે તે શંકા કરે, ત્યારે તું તેમને આ ઘટનાઓ યાદ કરાવજે, જે ઘટનાઓને અમે બે જણ જ જાણીએ છીએ। એટલે હનુમાને તે ખાસ ઘટનાઓ વર્ણવાની શરૂઆત કરી। માતા સીતા, રામે મને તમને જે જણાવવાનું કહ્યું છે કે એકવાર એક દુષ્ટ કાગડાએ તમને ઈજા પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો, રામે તેને મારી નાખી તમને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો। તે સાંભળી સીતા મોટેથી રડી પડ્યા અને બોલ્યા, હનુમાન, તે વખતે મારા પ્રત્યે રામ એટલા બધા દયાળુ હતા, અત્યારે તે મને આ દુઃખમાંથી છોડાવવા આટલો બધો વિલંબ કેમ કરી રહ્યા છે? રામ દયાના સાગર છે, હા, પણ તે મારા નસીબ પ્રત્યે શા માટે આટલા બધા કઠોર હૃદયના બની ગયા છે? ના ના, મારી ભૂલ થાય છે, રામ તો મૂર્તિમાન કરુણા છે, તેમને એવો ભાગ ભજવવાનો છે જેમાં આવા કઠોર હૃદયનો તેમને દેખાડો કરવો પડે છે, બસ એટલું જ। હનુમાન, તું કોઈ સામાન્ય વ્યક્તિ નથી, કારણ કે રામ સામાન્ય વ્યક્તિઓ સાથે આટલો ગાઢ સંબંધ રાખે જ નહીં, નિમ્ન કોટીના માણસો સાથે તે પોતાની મુદ્રિકા મોકલે નહીં, તું તેમનો દૂત છે, એટલે હું કેટલી બધી નસીબદાર છું। એક વાર મને તું તારું મૂળ કદ અને રૂપ તારું દેખાડ। એટલે હનુમાન નીચે જમીન ઉપર આવ્યા અને પૂજ્ય ભાવપૂર્વક પ્રણમાંજલિ રચીને સીતા સામે ઉભા રહ્યા। જ્યારે સીતાએ તેમને એક વિશાળ ભયંકર કદ ધારણ કરતા જોયા ત્યારે તેમને શંકા થઈ કે આ કોઈ રાક્ષસની માયા તો નહીં હોય। તેમણે આંખો મીચી દીધી અને તે એક બાજુ ખસી ગયા। તેમની શંકાનો અને ભયનો ખ્યાલ આવી જતા હનુમાન બોલ્યા, માતાજી, હું રાવણ કે તેનો કોઈ દુષ્ટ રાક્ષસ નથી, હું રામનો વફાદાર સેવક છું, મારું શરીર વિશુદ્ધ પવિત્ર અદ્વિતીય તેજસ્વી છે, રામ મારા પ્રાણ સમાન છે, મારી વાતને સત્ય માનજો, તમે મને રામનો સાચો દૂત કદાચ નહીં માનો એવું અનુમાન કરીને તેમણે પોતાની આંગળીઓથી આ વીંટી તમને આપવા માટે મને આપી। મારી સાથે સુગ્રીવ, જાંબવાન, અંગદ અને બીજા હજારો વીરો આવેલા છે, પણ રામની કૃપાથી હું એકલો જ સમુદ્ર ઓળંગવામાં શક્તિમાન બન્યો હતો, તે બધા સમુદ્રને કિનારે છે, દુષ્ટ રાક્ષસ રાજા તમને અહીં લઈ આવ્યો છે તે વાત અમને જટાયુ અને શબરી પાસેથી જાણવા મળી હતી। 3 દિવસ પહેલા સંપાતિ પાસેથી અમને વળી પાછું જાણવા મળ્યું કે તમે અહીં છો, ત્યારે તમે જાણે કે અમારી આંખો સમક્ષ જ હોય એટલા અમે રાજી થઈ ગયા હતા। શુભ સમાચાર લઈને હું પાછો જાઉં એવી રામ લક્ષ્મણ મારી વાત જોઈ રહ્યા છે, જો તમે મને રજા આપો તો હું તરત જ પાછો જઈશ અને તેમને કુશળતાના સમાચાર જણાવીશ। સીતાએ આજીજી કરી, હનુમાન, તું આ સ્થાને પાછો આવીશ કે નહીં અથવા ક્યારે આવીશ તે હું જાણતી નથી, કૃપા કરીને અહીં એક દિવસ વધારે રહે અને રામ લક્ષ્મણની વાતો કરી મને આનંદ પમાડ। પણ પોતપોતાની વિવિધ ફરજો બજાવવા માટે રાક્ષસીઓ એકત્રિત થઈ એટલે હનુમાન પોતાનું નાનકડું રૂપ ધારણ કરી વૃક્ષની ડાળી ઉપર કૂદીને બેઠા। હનુમાને જે કહ્યું હતું તે બધા ઉપર વિચાર કરતા કરતા સીતા વૃક્ષ હેઠળ બેઠા। તે બધી વાતોનો વિચાર કરતા તેમને ખૂબ આનંદ થયો। પોતાના મસ્તક પરની શાખાઓ પર બેઠેલા હનુમાન ઉપર આશીર્વાદ વરસાવતી આંખો તેમણે સ્થાપી। તે દિવસે તેમને ભૂખ કે તરસ લાગી નહીં। પોતાને માટે જે ફળ અને પેય પદાર્થો ચોકીદાર રાક્ષસીઓ લાવી હતી તેમને તે અડક્યા પણ નહીં। તેમની કરુણ દશા જોઈને હનુમાનનું કોમળ હૃદય ઘવાયું। સીતા તેમને દુઃખની મૂર્તિરૂપ જણાય। ચોકીદાર રાક્ષસી જે કઠોર અને તીક્ષ્ણ શબ્દો સીતાને કહેતી હતી તે હનુમાને સાંભળ્યા। તેમણે ક્રોધપૂર્વક દાંત કચકચાવ્યા, કારણ કે પોતાની ઈચ્છા મુજબ તે તેમને સજા કરી શકે તેમ ન હતા. પોતે શું કરવું તેની આજ્ઞા માત્ર સીતા જ આપી શકે તેમ હતો. થોડાક સમય પછી વિભીષણની પત્ની શર્મા અને તેમની પુત્રી ત્રિજટા વૃક્ષ પાસે આવ્યા અને તે વૃક્ષ નીચે બેઠેલા સીતાના પગે પડ્યા. તેમણે સીતાના કુશળ સમાચાર પૂછ્યા. તે બે જણ સીતા માટે પક્ષપાત ધરાવતા હતા એટલે સીતાએ કહ્યું કે ત્રિજટાનું સ્વપ્ન સાચું પડ્યું છે. તે સ્વપ્ન અનુસાર એક વાનર ખરેખર લંકામાં પ્રવેશ્યો છે. જે બન્યું હતું તે સાંભળીને શર્માએ અને ત્રિજટાએ ખૂબ ઉત્સાહ અને ઉત્તેજના પ્રદર્શિત કર્યા. બધી વિગતો જાણવા માટે તેમણે સીતાને પ્રશ્નો પૂછવા માંડ્યા. સીતાએ તેમને શાખા ઉપર બેઠેલો વાનર અને તેના વડે લઈ અવાયેલી મુદ્રિકા બતાવી. પૂજ્ય ભાવપૂર્વક તે બંને તે મુદ્રિકાને પોતાની આંખ ઉપર દબાવી. હનુમાન સીતા એકલા પડે તે તકની રાહ જોઈ રહ્યા હતા. થોડા જ સમયમાં તે તક તેમને પ્રાપ્ત થઈ. નીચે જમીન ઉપર છલાંગ મારીને હનુમાને મંદ અવાજમાં સ્મિતાને કહ્યું, માતાજી ચિંતા ન કરશો, શોક ન કરશો, મારી પીઠ ઉપર બેસી જાઓ, હું તમને એક ક્ષણમાં રામ અને લક્ષ્મણ પાસે લઈ જઈશ, જ્યાં તેઓ તમારા સમાચારની રાહ જોઈને બેઠા છે. સીતા તે યોજના સ્વીકારે તે માટે હનુમાને ઘણી આજીજી કરી. સીતાએ જવાબ આપ્યો, હનુમાન તમે આમ બોલતો સાંભળીને હું સાચે જ બહુ રાજી થઈ છું. હું વિયોગના શોકમાં ડૂબી ગઈ છું. તોફાની સમુદ્રમાં નૌકાની પેઠે તારા મધુર શબ્દો મને આશ્વાસન આપી રહ્યા છે. પણ શું તું જાણતો નથી કે મારા પતિ સિવાય બીજા કોઈનો સ્પર્શ હું ક્યારેય કદી કરતી નથી, તો પછી હું કેવી રીતે તારી પીઠ ઉપર બેસી શકું, તેનો તો વિચાર કર. સીતાના શબ્દો તીક્ષ્ણ અને માર્મિક હતા, જેનાથી હનુમાનનું હૈયું ઘવાયું. તે અપમાનજનક પગલું સૂચવવા બદલ તે હનુમાનની ક્ષુદ્રતા અને અભિમાનને ખુલ્લા પાડતા. પણ થોડા જ સમયમાં હનુમાન સ્વસ્થ બની ગયા અને બોલ્યા, માતાજી શું હું તમારો પુત્ર નથી? પુત્ર પોતાની માતાને પીઠ ઉપર બેસાડીને લઈ જાય તેમાં ખોટું શું છે? તેથી શું બુરું પરિણામ આવવાનું હતું? તેમણે વિવિધ દલીલોથી અને મુદ્દાઓથી પોતાના વિચારને ટેકો આપ્યો. સીતા બોલ્યા, અલબત્ત મારે અને તારે માટે માતાની અને પુત્રની લાગણીઓ સાચી છે, પણ દુનિયા તેને માટે શું ધારશે તેની તો કલ્પના કર. આપણે તે બાબતનો વિચાર કરવાનો છે, નહીં વાર આપણે એવી રીતે જીવવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓ માટે આદર્શરૂપ બને. આપણે એવી રીતે ન વર્તવું જોઈએ કે જેથી બીજા લોકો આપણો ઉપહાસ કરે અથવા આપણી તિરસ્કાર કરે. કોઈ પણ આપણી તરફ ઉપહાસમય આંગળી ન ચીધી શકે તે રીતે આપણે વર્તવું જોઈએ. સૌથી વધારે મહત્વનું તો એ છે કે આપણા કાર્યોને પરિણામે આપણને આત્મસંતોષ પ્રાપ્ત થવો જોઈએ. જ્યારે હું જાણું છું કે મને આત્મસંતોષ પ્રાપ્ત નહીં થાય ત્યારે હું કદી તેવા કાર્યો કરીશ નહીં. ભલે મારા પ્રાણ ચાલે જાય પણ મને બીજાની મદદની જરૂર નથી, બીજાની મદદ હું ઈચ્છતી પણ નથી. વળી મારા રામને તો મને દુઃખ આપનાર અધમ રાક્ષસનો નાશ કરવાનો છે, તે જવાબદારી તેમણે અદા કરવાની છે, એ બીજા કોઈએ કરવાનું નથી. તેમણે પોતે આ લંકામાં આવવું જોઈએ, આ રાવણને મારવો જોઈએ અને પોતાના હાથમાં મારો હાથ પકડીને આ સીતાને પાછી લઈ જવી જોઈએ. તે સાચા વીરનું લક્ષણ છે. અમે અને રામ આવા સાચા વીર છે. આ રાવણને જો ચોરની પેઠે તે જુદું રૂપ ધારણ કરીને આવ્યો અને મારા સ્વામી પાસેથી મને ચોરી ગયો, પણ રામ મૂર્તિમાન ધર્મ છે, તે સદાચારના નિયમોનું પાલન કરે છે, તે આપેલું વચન પાળે છે. ત્યારે એવા સમાચાર પ્રસરે કે રામે એક વાનરને મોકલ્યો અને રાવણની જાણ વગર તે સીતાને લઈ ગયો, ત્યારે રામની અપકીર્તિ થાય. તું સૂચવે છે તે પ્રમાણે અહીંથી ચાલ્યા જવામાં ચોક્કસ રામનો દ્રોહ છે. આપણે અધમ યુક્તિ પ્રયુક્તિઓનો આશ્રય લેવો જોઈએ નહીં. આપણે રામના યશને આપણા પ્રાણ સમાન જાળવી રાખવો જોઈએ. તેમની કીર્તિ એક દેવત્વ છે જેને આપણે આપણા હૃદયમાં પૂજીએ છીએ. આપણે મન વચન અને કર્મથી તે કીર્તિને સાચવવી જોઈએ. આ કારણોસર તારો પ્રસ્તાવ મને સંતોષ આપી શક્યો નથી. હનુમાને તેમના નિષ્કલંક સદગુણોની અને તેમના સ્વામી પ્રત્યેના સ્થિર પૂજ્યભાવની તેમના આદર્શોની ઉચ્ચતાની પ્રશંસા કરી. પોતાના મનમાં તેમણે સીતાની પ્રશંસા કરી અને પ્રેરણા પ્રાપ્ત કરવા માટે તેમના શબ્દો યાદ કર્યા. તે બોલ્યા, માતાજી મને ક્ષમા કરો, મેં મારી સગી આંખે તમારી વેદના જોઈ અને તમારા વિયોગથી રામ જે દુઃખ વેઠે છે તે પણ જોયું, એટલે તમને સ્વામીના ચરણ કમળમાં જેમ બને તેમ જલ્દી લઈ જવા માટે મારા મનમાં આવો વિચાર ઉદભવ્યો. જો તે ખોટો હોય તો મને ક્ષમા કરો. ખૂબ પશ્ચાતાપ કરતા હનુમાન વારંવાર સીતાજીના ચરણે પડે. ત્યારે સીતાએ તેમને અનેક વાર પૂછ્યું કે રામની અને લક્ષ્મણની સ્થિતિ વનમાં કેવી છે, પુરુષોની ચિંતા શા માટે કરવી, તે ગમે તે બોજો કે પીડા સહન કરી શકે, તેઓ ધૈર્યપૂર્વક પત્નીઓનો વિયોગ સહન કરી શકે છે, પણ સ્ત્રીઓને પતિનો વિયોગ બહુ જ ચાલે છે. હનુમાન બોલ્યા, માતાજી, અલબત્ત રામ અને લક્ષ્મણ ક્ષેમ કુશળ છે, પણ તેમને સામાન્ય પુરુષો સાથે ન સરખાવશો, તે યોગ્ય નથી, વ્યાજબી નથી. અરે રે, પ્રતિક્ષણ રામ તમને યાદ કરે છે, તમારા વિયોગ વિશે તે વિચાર કરે છે, અને તેથી ક્ષુધા તૃષાની તે દરકાર કરતા નથી. જ્યારે લક્ષ્મણ તેમને પ્રેમપૂર્વક થોડાક ફળ ખાવાનો અથવા પાણી પીવાનો આગ્રહ કરે છે, ત્યારે જ તે ખાય છે અથવા પીએ છે. મને એક પણ પ્રસંગ યાદ નથી કે જ્યારે સ્વેચ્છાપૂર્વક પાણીનો એક ઘૂંટડો પણ રામે પીધો હોય. એમ માનવાની ભૂલ ન કરશો કે તેઓ તમને ભૂલી ગયા છે અથવા તે તમારી ઉપેક્ષા કરી રહ્યા છે. લક્ષ્મણ હંમેશા રામને પોતાની આંખની પાપણની પેટે સાચવે છે. તે રામના પ્રાણનો શ્વાસ છે. તે તમારા વિયોગની પીડા અનુભવે છે અને પોતાના ભાઈની પીડાના તે સાક્ષી છે. રામની દરકાર રાખવા સિવાયની બીજી બધી જ બાબતોમાં તે શિલા જેવા લાગણીહીન બની ગયા છે. તે હિંમતનું અને નભી રહેવાની શક્તિઓનું પરિપૂર્ણ અને અચૂક ઉદગમ સ્થાન છે. તેમણે આ 10 મહિના નિદ્રા કે ખોરાક લીધા નથી. જ્યારે હનુમાન ભાઈઓની કરુણ દશા વર્ણવી રહ્યા હતા ત્યારે સીતાએ નાટક કર્યું અને રામને પોતા પ્રત્યે જે પ્રેમ છે તેથી આશ્ચર્યચકિત બનવાનો અભિનય કર્યો. તે વારંવાર બોલ્યા, હા, તું પણ માત્ર પુરુષોના દુઃખને જ વર્ણવી શકે છે. તું સ્ત્રીઓના શોકને કેવી રીતે માપી શકે, કેવી રીતે જાણી શકે? હનુમાને રામના શોકનું જે વર્ણન કર્યું તે પોતે ન માનતા હોય તેવો તેમણે દેખાડો કર્યો. તેમણે હનુમાનનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું અને તેમના જ્ઞાનની અને શક્તિઓની પ્રશંસા કરી. રામ અને હનુમાન કેવી રીતે એકબીજાને મળ્યા હતા અને પરસ્પર પ્રેમ અને વફાદારી વડે કેવી રીતે બંધાયા હતા તે બધું તેમણે યાદ કર્યું. તેથી સીતાને ખૂબ આનંદ અને સંતોષ પ્રાપ્ત થયો. આખરે તેમણે હનુમાનમાં અને તે જે કામે આવ્યા હતા તે કામમાં વિશ્વાસ બેઠો. હનુમાને વારંવાર આજીજી કરી, માતાજી, આ ભિન્નતાની લાગણી શા માટે? શા માટે તમે દિવસો અને મહિનાઓ દુઃખમાં અને વ્યથામાં ગાળો છો? કૃપા કરીને મારી પીઠ ઉપર બેસો, હું તમને એક ક્ષણમાં રામની હાજરીમાં લઈ જઈશ. સીતાએ જોયું કે તેમની નૈતિક, આધ્યાત્મિક, ન્યાયસંગત અને દુન્યવી દલીલોની વિરુદ્ધ જઈને પણ હનુમાન પોતાનો કક્કો ખરો કરવા બહુ ચિંતિત હતા. એટલે તેમણે તે સંબંધી વાતચીત બંધ કરવા માટે એક ચતુરાઈ ભરેલી યુક્તિ શોધી કાઢી. તે બોલ્યા કે હનુમાન, રામની આજ્ઞાઓનું કડકાઈથી પાલન કરનાર સેવકોમાંનો તું એક છે, નહીં? હનુમાને જવાબ આપ્યો કે હા, રામની આજ્ઞાનું પાલન ન કરવા કરતા અથવા તેમની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરતા તો હું મારા જીવનનો ત્યાગ કરવાનું વધારે પસંદ કરું. પોતાના કથન ઉપર ભાર મૂકવા માટે તેમણે પોતાના હાથ વડે પોતાની છાતી ઠોકી. સીતા બોલ્યા, ઠીક, આ વાતનો વિચાર કર. રામે તને શી આજ્ઞા આપી હતી? હું જ્યાં હું ત્યાં મને શોધી કાઢીને, મને મળીને મારી માહિતી લઈ આવવાની કે મને તારી સાથે તેમની પાસે લઈ જવાની? તે પ્રશ્નથી હનુમાન મૂંગા બની ગયા. તે પોતાની દલીલો, આજીજીઓ ચાલુ રાખી શક્યા નહીં. તે બોલ્યા, માતાજી, મને ક્ષમા કરો. મારા પ્રસ્તાવના પરિણામો બાબત મેં આટલો ઊંડો વિચાર કર્યો ન હતો. હું ફરીથી આપની ક્ષમા માંગુ છું. ત્યાર પછી હનુમાને તે બાબતને કદી પણ છેડી નહીં.